நமோ அதிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூனம். ஜோ க்ரோத மத மாயா அபாவன லோப ரூப விபாவ ஹை உன்கே அபாவ ஸ்வபாவ மய உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹீ இஸ் ஆத்மா கே தர்ம ஹை ஹை சத்ய சாஸ்வத ஜானமய நிஜ தர்ம சேஷ அதர்ம ஹை நிஜ ஆத்மா மே ரமண சையம் ரமண வீத பத்யாக ஹை நிஜ ரமண ஆங்கிஞ்சன்ய ஹை நிஜ ரமண பரிக்ரஹ த்யாக ஹை நிஜ ரமணதா ப்ரஹ்மச்சர்ய ஹை நிஜ ரமணதா தஷ தர்ம ஹை நிஜ ஜானனா பஹிசானனா ரமணாதரம் காமர்ம ஹை அரிஹந்த ஹை தஷ தர்ம தாரக தர்ம தாரக சித்த ஹை ஆச்சாரிய ஹை உவஜாய ஹை முனிராஜ சர்வ பிரசித்த ஹை ஜோ ஆத்மா கோ ஜானதே பஹசானதே கர்தே ரமண விதர்ம தாரக தர்ம தன ஹை உன்ஹே ஹம் கர்தே நமன் உன்ஹே ஹம் கர்தே நமன். આજે દસ લક્ષણ મહાપર્વ પર્વનો અંતિમ દિવસ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ ઉપર આપણે સવારના પૂજા કરી પૂજ્ય ગુરુદેવશ્રીનું અત્યંત માર્મિક પ્રવચન સાંભળ્યું. ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ ઉપર એમનું માર્મિક ઉદ્બોધન સાંભળ્યું અને આદરણીય હેમંતભાઈના સ્વાધ્યાયના માધ્યમથી પણ આપણે ઘણી બધી વાત શીખી. ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મની થોડી ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલા તો આજે ધર્મની ચર્ચા જે આપણે દસ દિવસથી કરી રહ્યા છે એમાં અંતિમ દિવસ છે. કાલે આપણે ચર્ચા કરશું ક્ષમાવાણી પર્વની અને પરમ દિવસે ક્ષમાવાણી પર્વ ઉજવશો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયની આરાધના પણ ચાલી રહી છે. ગઈકાલે આપણે સમ્યક દર્શનની આરાધના કરી પૂજનના માધ્યમથી ચર્ચાના માધ્યમથી અને આજે આપણે સમ્યક જ્ઞાનની આરાધના કરી પૂજાના માધ્યમથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર ચારિત્ર સમ્યક નામ પામતું નથી, ચારિત્ર હોતું જ નથી. ખરેખર તો શ્રદ્ધા વગર જ્ઞાન અને ચારિત્ર હોતા નથી, સમ્યક નામ નથી પામતા. જ્ઞાન અગિયારમનું હોઈ શકે, ચારિત્રમાં મુનિ દીક્ષા ધારણ કરીને જીવ બેઠો હોય, જે આપણે પૂર્વમાં અનંતવાર મુનિ દીક્ષા ધારણ કરીને ઉત્કૃષ્ટ ચારિત્ર અંગીકાર કર્યું, બાહ્ય ચારિત્ર, મંદ કશાયનો ભાવ, શુભ ભાવ, પરંતુ હું આત્મા છું એવી અંદરમાં પ્રતીતિના ભાવ વગર, પ્રતીતિનો અભાવ હતો, એટલે માટે ચારિત્ર યથાર્થ સમ્યક નિશ્ચય નામ પામતું નથી. રત્નત્રયની આરાધના કરવી, રત્નત્રયની પ્રાપ્તિ કરવી, રત્નત્રય રૂપે આપણો આત્મા પરિણમે એજ આ મનુષ્ય ભવનું એકમાત્ર કરવા યોગ્ય કાર્ય છે, પ્રથમમાં પ્રથમ કર્તવ્ય છે. ખરેખર કહું છું, રત્નત્રયના ભાવ વગર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રણતિ વગર આપણે આ ભવમાંથી ચાલ્યા ગયા તો ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાંય રખડવા ચાલ્યા જશે? અગર એના સંસ્કાર પણ નથી લઈ જતા, તત્વ જ્ઞાન સાથે નથી લઈ જતા, તો આ ચાર ગતિમાં ક્યાંય ઠેકાણા નહીં પડે. તારા ઉતારા ક્યાં થશે? આચાર્ય દેવ ગુરુદેવ કહે છે પ્રવચનમાં કે જેમ વંટોળિયાના ટોળામાં એ તણકરું ક્યાં જઈને ઉડે ને ક્યાં જઈને પડે, એવી રીતના તું ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાં પરિભ્રમણ કરવા ચાલ્યો છે? સમ્યક જ્ઞાન વસ્તુનું જેવું સ્વરૂપ છે, સાપ તત્વનું જેવું સ્વરૂપ છે, સ્વને સ્વ અને પરને પર જાણવા વાળા જ્ઞાનને સમ્યક જ્ઞાન કહે છે. સમ્યક જ્ઞાની સદા નિરાકુળ હોય છે. આકુળતા જેને પણ છે કરવાની, ફેરફાર કરવાની, અંદરમાં આકુળતા ચાલે છે એને સમ્યક જ્ઞાન નથી. અને સમ્યક જ્ઞાની સદાકાળ નિરાકુળ છે. સમ્યક જ્ઞાનીના જ્ઞાનમાં વસ્તુની વ્યવસ્થા, ધ્યાનથી સાંભળજો એક એક પોઈન્ટ, સમ્યક જ્ઞાનીના જ્ઞાનમાં વસ્તુની જે વ્યવસ્થા છે, જે ધ ફોર્મેશન ઓફ ધ સબસ્ટેન્સ છે, જે વિશ્વની વ્યવસ્થા છે, એટલી બધી સુવ્યવસ્થિત છે અને સુવ્યવસ્થિત વ્યવસ્થાનું વ્યવસ્થિત જ્ઞાન વર્તે છે. સમ્યક જ્ઞાનીને ક્યાંય કરતા પણ લાગતું નથી. ચક્ર સોદર્મ ઇન્દ્રને ટેન્શન થઈ ગયું. શું ટેન્શન થઈ ગયું? સોદર્મ ઇન્દ્રને વિકલ્પ આવી ગયો. શું વિકલ્પ આવી ગયો? સોદર્મ ઇન્દ્ર ચિંતિત થઈ ગયા. કઈ વાતને લઈને ચિંતિત થઈ ગયા? કે આદિનાથ રાજા, ઋષભદેવ રાજા 84 લાખ પૂર્વનું આયુષ હતું, 83 લાખ પૂર્વ હજી ગ્રસ્ત દશામાં હતા. તો એ સોદર્મ ઇન્દ્રને વિકલ્પ આવી ગયો કે ક્યારે વૈરાગ્ય પામશે, ક્યારે સંસાર શરીર ભોગોથી વિરક્ત થશે, ક્યારે મુનિ દીક્ષા ધારણ કરશે, ક્યારે ક્યારે વૈરાગ્ય પામીને નિર્ગ્રહ દશા પ્રાપ્ત કરશે. હજી ભોગમાં જ પડ્યા છે. પરંતુ એ ઋષભદેવ રાજાના જીવને પૂછો, એમને પૂછો તો એમનું જ્ઞાન નિરાકુળ હતું. કોના આધારે નિરાકુળ હતું? એમનું જ્ઞાન કોના આધારે નિર્ભય હતું? એમના જ્ઞાનમાં કોના આધારે કર્તૃત્વનો ભાવ નહોતો? વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હતું કે મુનિ દીક્ષા લેવાનો વિકલ્પ જે પર્યાયમાં ક્રમબદ્ધમાં ખચિત છે, એ જ પર્યાયમાં એ વિકલ્પ આવશે, એ રૂપનું કાર્ય થશે, એ રૂપનું પરિણમન થશે, એ રૂપનો પુરુષાર્થ ઉપડશે, શ્રેણી ચડવાનો પણ પુરુષાર્થ ઉપડશે, અરિહંત દશા પણ આવશે, તીર્થની સ્થાપના પણ થશે, ઉપદેશ પણ છૂટશે, જીવો માર્ગ પામશે, જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરશે, મારી સાથે અનેક જીવો મોક્ષ આવશે અને એના પછી મારી સિદ્ધ દશા પણ આવશે. આ એકો એક પર્યાય પોતાના સ્વકાળમાં ખચિત છે અને એનો કાળ આવતા જ આવશે. આગળ પાછળ એ કાર્ય નથી થવાનું, એટલી નિશ્ચિંતતા, નિર્ભારતા એ જ્ઞાનમાં હતી. એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે. પોઈન્ટ પકડાય છે? એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે. એવું નિર્ભાર જ્ઞાનનું નામ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં શું નથી જણાતું બોલો? મહાવીર ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એના પછી એમના કેવળ જ્ઞાનમાં નહીં જણાયું હોય? એમના કેવળ જ્ઞાનમાં નહોતું જણાતું કે 66 દિવસ પછી વાણી છૂટશે? વાણી 66 દિવસ પછી છૂટશે એ એમના કેવળ જ્ઞાનમાં જે સમયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ જ સમયે જણાઈ ગયું હતું. પરંતુ કેવી રીતના એ વાણીનું કાર્ય 66 દિવસ પછી થવાનું છે, તો જ્ઞાન કેટલું નિરાકુળ છે કે એ વાણીનું કાર્ય 66 દિવસ પછી જ થવાનું છે, તો એનું પરિણમન 66 દિવસ પછી જ થશે. એ પરિણમનને જોઈને જે જીવના પરિણામ નથી બગડતા એ જીવ સમ્યક જ્ઞાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહી દીધી, ધીરે ધીરે બોલું છું. પરિણમન, શરીરના પ્રણમનને જોઈને, શરીરનું પ્રણમન તો બદલાવાનું છે, કર્મના ઉદયનું પરિણમન અને પરિણામ બે વસ્તુ છે. પરિણમન અને પરિણામ. આપણે પરિણમનમાં પણ કર્તૃત્વ રાખીએ છીએ અને પરિણામમાં પણ ફેરફારનો કરતો ભાવ રાખીએ છીએ. પરિણમન અને પરિણામ બહુ સમજવા જેવી વાત છે કે ઉદયનું પરિણમન નિશ્ચિત છે, શરીરની એક એક સમયની અવસ્થાનું પરિણમન નિશ્ચિત છે, સંયોગના વિયોગનું પરિણમન નિશ્ચિત છે. પોઈન્ટ પકડાય છે? ઘર કુટુંબ પરિવારનું પરિણમન નિશ્ચિત છે. કયા પૈસા, કેટલા પૈસા, કેવી રીતના, ક્યારે આવશે એનું પરિણમન નિશ્ચિત છે. આવાવાળા પૈસાનું પરિણમન પણ નિશ્ચિત છે અને જવાવાળા સંયોગોનું પરિણમન પણ નિશ્ચિત છે. એકોએક દ્રવ્યનું પરિણમન નિશ્ચિત છે. એ પરિણમન નિશ્ચિત છે એવું જાણીને તારા પરિણામ ન બગડે એનું નામ સમ્યક જ્ઞાન છે. આ સમ્યક જ્ઞાનની આરાધના છે ને, એટલે 5-10 મિનિટ સમ્યક જ્ઞાનની ચર્ચા કરું, પછી આપણે ઉત્તમ બ્રહ્મચર્યની ચર્ચા કરશું. વિષય તો અગાધ છે, અગાધ. એક એક ધર્મ ઉપર 10-10 દિવસ ચર્ચા થાય એટલો માલ છે. ખરેખર કહું છું, ઓવર એક્ઝેજરેટ નથી કરતી. એક એક ધર્મ ઉપર 10-10 દિવસ, દર 10 ધર્મમાં એક એક ધર્મ ઉપર 10-10 દિવસ ચર્ચા થાય, એટલું ડિટેલ, એટલું સૂક્ષ્મ વિવેચન આચાર્ય દેવે જીનાગમમાં કર્યું છે. પરિણમન પ્રણામની વાત ખબર પડી? આપણે શું કરીએ છીએ, પરિણમનને જોઈને પ્રણામ બગાડીએ છીએ. પરિણમન તારા હાથમાં નથી. પરિણામ બગાડવા કે પરિણામ સુધારવા એ તારા હાથમાં છે. એટલે ટોટલ મેજી સાહેબ કહે છે કે પરિણામ બગડે એનો ભય રાખો અને પરિણામ સુધરે એનો ઉપાય કરો. પરિણમનમાં કોઈનું ચાલવાનું નથી. તીર્થંકરોનું નથી ચાલ્યું પરિણમનમાં. કોઈ તીર્થંકર પણ કોઈ દ્રવ્યના પરિણમનને બદલી નથી શક્યું. અને એમાં જ એ કેવળ જ્ઞાનનું ગૌરવ છે. આપણે કર્તૃત્વ ભાવ કરીને પરદ્રવ્યની પર્યાયોમાં ફેરફાર, પોતાની પર્યાયોમાં ફેરફાર, પરદ્રવ્યના પ્રણમનમાં ફેરફાર કરીને આપણે આપણું ગૌરવ નષ્ટ કરીએ છીએ. કેવળ જ્ઞાની પરમાત્મા એમનું ગૌરવ કાયમ રાખે છે. શું ગૌરવ છે કેવળ જ્ઞાનનું? આખું વિશ્વ જણાવવા છતાં એમને એક વિકલ્પ ન આવો કોઈ પણ પરદ્રવ્યના પ્રણમનના ફેરફારમાં. એનું નામ છે નિશ્ચિંતતા, એનું નામ છે કેવળ જ્ઞાન, એનું નામ છે અનંત નિર્ભરતા. એ જ્ઞાન કેટલું નિર્ભર થઈ ગયું કે આખા જગતના પરિણમનને જાણે છે પરંતુ પરિણામ નથી બગડતા. એ પરિણામ ન બગાડવું એનું નામ નિર્ભરતા, નિશ્ચિંતતા. અને એનું નામ ખરેખર ક્રમબદ્ધનો સ્વીકાર અને એવા જીવનો ઉપયોગ પોતાના અકર્તા સ્વભાવ ઉપર જયા વગર નહીં રહે. કેટલી ઘણી બધી વાતો આવી ગઈ, ઘણી બધી વાતો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો પરિણમન અને પરિણામ, વાતે વાતે પરિણામ બગડે. કોને જોઈને? પરિણમનને જોઈ. અપરિણામીને જોશે તો પરિણામ સુધરશે. તારા અપરિણામી બ્રહ્મ સ્વરૂપ, આજે બ્રહ્મચર્યનો દિવસ છે તો એના ગુણગાન ગાશું, ગઈકાલે સંયમનો દિવસ હતો તો એના ગુણગાન ગાયા. એ તો જે દીકરાના લગ્ન હોય એના ગુણગાન ગવાય. બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મામાં લીન થવું, બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ, બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્માની ચર્યા, બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિરતા, એનું નામ અસ્તિત્વ બ્રહ્મચર્ય છે. અને પરદ્રવ્યથી છૂટવું, ઉપયોગ ઇન્દ્રિયોના વિષય ભોગોથી છૂટવો, ઉપયોગ દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, ઇન્દ્રિયોના વિષયથી ઉપયોગ છૂટવો, એનું નામ નાસ્તિત્વ બ્રહ્મચર્ય છે. આપણે તો બ્રહ્મચર્ય શબ્દ આવે એટલે આપણી તો સોચ એટલી બધી સંકુચિત છે, આપણી સોચ એટલી બધી સીમિત છે. જે રીતના એ દેડકાનું જીવન એ કુવા સુધી, એવી રીતના આપણી સોચ બ્રહ્મચર્ય આવે એટલે આપણી સોચ ખાલી એટલી બધી સીમિત છે કે એકમાત્ર કોઈ વિશિષ્ટ ક્રિયાનું ન થવું એનું નામ બ્રહ્મચર્ય, જેને જીનાગમમાં મૈથુન કહીને કીધું છે. બસ એક વિશિષ્ટ ક્રિયાનું ન થવું, એનો ત્યાગ થઈ ગયો, એને છોડી દીધી, એને એટલે બ્રહ્મચર્ય થઈ ગયું. બરાબર? એનું નામ બ્રહ્મચર્ય છે. એ ગલત ફેમીમાં નહીં રહેતા. એનું નામ બ્રહ્મચર્ય નથી, એ તો એક બહુ સ્થૂળ કથન છે. એની વિસ્તારથી આપણે ચર્ચા કરશું તો આપણને ખરું બ્રહ્મચર્યનું સ્વરૂપ સમજાવવાવાળા પણ ગુરુદેવ શ્રી છે. આ વ્યાખ્યા કોને આપી? જ્ઞાનીઓએ આપી, આચાર્યોએ આપી કે બ્રહ્મ સ્વરૂપ આત્મામાં લીન થવું એનું નામ બ્રહ્મચર્ય છે. અને એવા બ્રહ્મચર્યના ઉત્કૃષ્ટ 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 ધારક એ તો મુનિરાજ છે, અરિહંત અને સિદ્ધ ભગવાન તો છે જ, પરંતુ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યના ધારી છે મુનિરાજ. 18,000 શીલના દોષોથી રહિત છે. જે શીલમાં લાગતા 18,000 દોષ છે એ શીલના દોષોથી મહામુનિરાજ, બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી એવા મુનિરાજ એ 18,000 શીલના દોષોથી રહિત ઉત્તમ બ્રહ્મચર્યના ધારક છે. બ્રહ્મચર્યની ચર્ચા અણુવ્રતમાં પણ આવી છે, પરંતુ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યની વાત. આ 10-10 ધર્મ ઉત્કૃષ્ટપણે અગર કોઈને વર્તે છે તો એ મુનિરાજને વર્તે છે. કોઈનો પ્રશ્ન હતો ને, પ્રશ્ન એક હતો કે ત્યાગમાં અને અકિંચન્યમાં શું ફરક છે. બહુ માર્મિક પ્રશ્ન હતો. જો દાનની ચર્ચા, ત્યાગની ચર્ચા, પોઈન્ટ પકડજો, સંયમની ચર્ચા આ ચોથા ગુણસ્થાનથી આપણે કરી શકીએ, ચાલુ થઈ જાય, પરંતુ ઉત્કૃષ્ટ અકિંચન્ય 24 પરિગ્રહના ત્યાગથી રહિત પરિણતિ, હર અંતર મુહૂર્તમાં બ્રહ્મ સ્વરૂપ આત્મામાં 1000 વાર લીન થવું એવું બ્રહ્મચર્ય, ઉત્કૃષ્ટ તપ, તપ છે, બ્રહ્મચર્ય છે, અકિંચન્ય ધર્મ છે, આ ઉત્કૃષ્ટપણે મુનિરાજને લાગુ પડશે. ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં અકિંચન્ય શબ્દનો પ્રયોગ જીનાવામાં નથી મળતો. અકિંચન્યના બીજ ત્યાં બોવાય છે, વવાય છે, શું કહેવાય, અંકુર ફૂટે છે, પરંતુ ઉત્કૃષ્ટ અકિંચન્ય ત્યાગની ચર્ચા હજી ના આવશે. ચોથામાં દાનની ચર્ચા આવશે, ત્યાગની ચર્ચા આવશે, ક્ષમાની ચર્ચા આવશે, માર્દવની ચર્ચા આવશે ચોથા પાંચમા ગુણસ્થાનમાં. પણ જે ઉત્તમ અકિંચન્ય શબ્દનો પ્રયોગ ચોથા પાંચમા ગુણસ્થાનમાં નથી થતો ક્યાંય, કારણ કે અકિંચન્ય ધર્મ એટલે 24-24 પ્રકારના પરિગ્રહથી રહિત એવી અંદરમાં પ્રાપ્ત થયેલી સ્વભાવના આશ્રયથી વિતરાગ પરિણતિ. આ પ્રશ્ન હતો, એક ભાઈનો પ્રશ્ન હતો વચ્ચે 2-3 દિવસ પહેલા, કે ત્યાગ અને અકિંચન્યમાં શું ફરક છે. બહુ વાંચ્યું, સ્ટડી કર્યું, ખ્યાલ આવશે, વિદ્વાનો સાથે ચર્ચા કરી, એટલો બધો સરસ ખુલાસો પ્રાપ્ત થયો. પોઈન્ટ ખ્યાલમાં છે, કારણ કે એક ચિંતનનો વિષય છે, આ ગહેરા ચિંતનનો વિષય છે કે અકિંચન્ય એટલે શું. તપ, તપની સંજ્ઞા પણ મુનિરાજને લાગશે, તપની સંજ્ઞા. હા, એના અંકુર ચોથા ગુણસ્થાનથી ફૂટે છે, એના સંસ્કાર ચોથા ગુણસ્થાનથી રેડાય છે. પોઈન્ટ ખ્યાલમાં છે. આનો મને સમાધાન, આપણે જે પંડિતજી છે આપણા અભયકુમારજી દેવલાલી વાળા, બહુ નાનપણથી મને એમનો પરિચય છે, અને બહુ નાના નાના હતા ત્યારે એમની પાસે ઘણું બધું શીખ્યા, ભક્તિ, વિધાન, પૂજા, મને એટલો બધો સંતોષ થયો આ સમાધાન. પોઈન્ટ સમજાય છે કે ઉત્તમ જે અકિંચન્ય છે, જે ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, ઉત્કૃષ્ટ તપ છે, એની જે ઉત્કૃષ્ટતા છે, પોઈન્ટ સમજાય છે, જે ઉત્કૃષ્ટ સીમા છે, એટલે સીમા એટલે કે એની ઉત્કૃષ્ટ જે ધારા છે, ધારા, એ ધારા મુનિરાજના જીવનમાં જોવામાં આવે છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે. આપણે વાત હમણાં સુધી શું કરી, સમ્યક જ્ઞાનની કરી. સમ્યક જ્ઞાન ચોથા ગુણસ્થાનથી લઈને સિદ્ધ દશા સુધી સમ્યક જ્ઞાન છે. જાતિ સમાન છે જ્ઞાનની, સમ્યક. પછી કેવળ જ્ઞાન થઈ જાય, ક્ષયોક્ષમમાં વધારો થઈ જાય, દ્વાદશાંગનું જ્ઞાન થઈ જાય, પોઈન્ટ ખ્યાલમાં છે, એ જ્ઞાનની વૃદ્ધિ થયા કરે. એ તો થશે, દ્વાદશાંગના પાટી થઈ ગયા તો દ્વાદશાંગનું જ્ઞાન થઈ જશે, કેવળ જ્ઞાન થશે તો કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાશે. એ તો જ્ઞાનની વૃદ્ધિ છે, જ્ઞાન ક્ષયોક્ષમનો અભાવ કરીને એની પૂર્ણતા થાય છે. પરંતુ જે જાતિ છે સમ્યક જ્ઞાનની, એ જાતિ બરાબર બની રહે છે. સ્વને સ્વ અને પરને પર જાણવાવાળી જે પરિણતિ, જે જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ હવે ક્યારે નષ્ટ નહીં થાય, એ ક્યારે નષ્ટ નહીં થાય. પોઈન્ટ સમજાય છે. કોઈ પણ ગેઓને જાણતા સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની ધર્માત્મા, ચતુર્થ, પંચમ, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનવાળા, તમે કોઈ પણ જીવ લઈ લો ચતુર્ગુણસ્થાનથી આગળ, કોઈ પણ ગેઓને જાણતા એમાં ગે લુબ્ધતા નહીં થાય, એ ગેઓમાં સુખ બુદ્ધિ ઉત્પન્ન નહીં થાય, એ ગેઓમાં પરત્વપણું રહેશે, એમાં સ્વપણું નહીં થાય. પરને પર અને સ્વને સ્વ જાણવાવાળી પ્રણતિનું નામ સમ્યક જ્ઞાન છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. તો આપણે એના પછી બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરી, પરિણામ શું વાત કરી હતી આપણે વાત કરી ને એના પછીની જે ચર્ચામાં, પરિણમન અને પરિણામ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે. આ ચર્ચાને જીવનમાં ઉતારશો ને, ઇફ યુ અપ્લાય પ્રેક્ટિકલી ઇન યોર લાઈફ, યુ વિલ રિયલી એન્જોય. કે પરિણમન મારા હાથમાં નથી, કોઈ પણ પરદ્રવ્યનું પરિણમન મારા હાથમાં નથી, ઉદય અનુસાર છે, ઉદયાધીન છે, સમજાય છે, પરંતુ પરિણામ મારા હાથમાં છે. કોઈનું ખરાબ થઈ જાય, કોઈનું સારું થઈ જાય, આનું આમ થઈ જાય, આનું આમ થઈ જાય, એવા પરિણામ બગાડવા અને સુધારવા એ તારા હાથમાં છે. એનું પરિણમન તારા હાથમાં નથી, એક પરમાણુનું પરિણમન તારા હાથમાં નથી, કોઈ પરદ્રવ્યનું પરિણમન તારા હાથમાં નથી. મારી ચીના પરિણમનની વ્યવસ્થા તીર્થંકરના હાથમાં નહોતી. એનો પરિણામ નિશ્ચિત હતા, ખચિત હતા. જે પ્રમાણે થવાના હતા એ વિરોધના ભાવ આવ્યા તો આવ્યા. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? તો એ રીતે આપણે પરિણમન અને પરિણામની ચર્ચા કરી. થોડીક ચર્ચા આપણે સમ્યક જ્ઞાનની કરી અને એના પછી હવે આપણે ચર્ચા પ્રારંભ કરી રહ્યા છે ઉત્તમ બ્રહ્મચર્યની. બરાબર? જો એની બહુ સરસ બ્રહ્મચર્ય, બ્રહ્મ વત્તા ચર્ય, ચર્યા આચરણ, ચરવું, રમવું, સેમા બ્રહ્મ સ્વરૂપ આત્મા. મેં પહેલા પણ કીધું હતું કે અંકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ધર્મ દશ ધર્મનો સાર છે, દશ ધર્મના સારરૂપ ધર્મ છે, ઉત્કૃષ્ટ ધર્મ છે. અંકિંચન્ય નાસ્તિથી છે અને બ્રહ્મચર્ય અસ્થિથી છે. એટલે ટુ સાઇડ ઓફ વન કોઈન છે, એક અસ્થિ અને એક નાસ્તિ. પર પદાર્થનું છૂટવું એનું નામ અંકિંચન્ય અને સ્વરૂપમાં ઉપયોગનું લાગવું એનું નામ બ્રહ્મચર્ય. ઉપયોગ પરથી છૂટે અને સ્વરૂપમાં લાગે. છદ્મસનો ઉપયોગ એક જગાએ જ એક વારમાં લાગશે. અગર એ ઉપયોગ પર સન્મુખ છે તો એ સમય ઉપયોગ સ્વસન્મુખ નથી ઉપયોગ, અને જે ઉપયોગ સ્વસન્મુખ છે એ સમય ઉપયોગ પર સન્મુખ નથી. પોઈન્ટ સમજાય છે? તો આ રીતે આપણે બ્રહ્મ અને ચર્ય, બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે આત્મા, સમજાય છે, જે પરિપૂર્ણ છે, પોતાના સુખ આનંદ શાંતિ વૈભવ, પોતાની પ્રભુતા, પોતાના અનંત ગુણ, અનંત સામર્થ, અનંત ધર્મથી જે સંપન્ન છે એનું નામ શું છે? બ્રહ્મચર્ય છે. બરાબર? તો બ્રહ્મચર્ય કે સાથ લગા જો ઉત્તમ શબ્દ હૈ વહ સમ્યક દર્શન ઓર જ્ઞાન કા સૂચક હૈ. આખી પરિભાષા કેવી રીતના આવશે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિત આત્મલીનતા હી ઉત્તમ બ્રહ્મચર્ય હૈ. એનું નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. અને એ વાતની પણ આપણે ચર્ચા કરી દીધી કે આપણી દ્રષ્ટિમાં બ્રહ્મચર્યનો અર્થ શું છે. બહુ સ્થૂળ અર્થ આપણે સમજીએ છીએ. અચ્છા, સ્પર્શ ઇન્દ્રિયના વિષયનો અભાવ, સમજાય છે? સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં રમણતાનો અભાવ, એનું નામ અગર તમે બ્રહ્મચર્ય કહો છો તો એ પણ સાચા અર્થમાં બરાબર નથી સમજ્યા. પોઈન્ટ પકડજો, શું કહેવા માંગુ છું. થોડી માર્મિક ચર્ચા છે. સ્પર્શ ઇન્દ્રિયના વિષયનો અભાવ એનું નામ બ્રહ્મચર્ય. સ્પર્શ ઇન્દ્રિયની કેટલી પર્યાય છે મને કહો? આઠ પર્યાય છે. હવે હું તમને એક આઠ પર્યાયમાં એક ઉદાહરણ ઘટિત કરીને બતાવું છું કે આપણે આ અર્થ પણ બરાબર નથી સમજ્યા. અગર સ્પર્શ ઇન્દ્રિયના ત્યાગનું નામ બ્રહ્મચર્ય છે તો મને કહો, સ્પર્શ ઇન્દ્રિયની આઠ પર્યાયમાં ઠંડી, ગરમ, સમજાય છે, કડક, નરમ, આ બધું તો શીખ્યા છે ને આપણે. ઠંડી, ગરમ, ઠંડી, ઠંડ્યું, ગરમ, કડક, નરમ, સૂકું, ચીકણું, હલકું અને ભારી. બોલો, વિચાર કરો. હવે તમે એક થોડોક તમારો ઉપયોગ ને થોડોક સૂક્ષ્મ લઈ જાઓ, થોડું ડીપમાં થિંકિંગ કરો. પોઈન્ટ સમજાય છે? શું કે છે અહીંયા? તો કે છે કે રોટલી અમને ઠંડી ના ભાવે. રોટલી તો અમને કેવી જોઈએ? કે રોટલી તો અમને ગરમ જ જોઈએ. હવે એક વિશિષ્ટ ક્રિયાનો ત્યાગ થઈ ગયો, પણ સ્પર્શ ઇન્દ્રિયના આ જે બીજા પ્રણમન છે, આ બીજી અવસ્થા છે, એમાં ઉપયોગ લીન થઈ જાય છે. એમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે, એમાં રાગ દ્વેષ કરે છે, ગમાણ ગમાનો ભાવ કરે છે. આનું નામ અબ્રહ્મ છે. મિથ્યાત્વ સૌથી મોટો અબ્રહ્મનો ભાવ છે. એ કોઈને ખ્યાલમાં આવે છે ક્યારે? ઊંધી માન્યતા અંદરમાં જે પુષ્ટ થઈ રહી છે, ગેઓને જોઈને, પરને જોઈને, ઇન્દ્રિયના વિષય ભોગોને જોઈને જે ઊંધી માન્યતા પુષ્ટ થઈ રહી છે, એ સૌથી મોટો મિથ્યાત્વનો અબ્રહ્મનો ભાવ છે. એની સાથે સાથે અનંતાનુબંધી રાગ દ્વેષના પ્રણામ થવા, એ સૌથી મોટો અબ્રહ્મનો ભાવ છે. અબ્રહ્મચર્ય છે. અબ્રહ્મચર્ય સ્વરૂપને છોડીને ક્યાં ચર્યા થાય છે? સ્વરૂપ ને છોડીને ક્યાં ચર્યા થાય છે ઇન્દ્રિયના વિષય ભોગોમાં? રોટલી અમને ઠંડી ન ભાવે, રોટલી અમને ગરમ. આ લગાડું છું આઠ ઉપર, અહીંયા અલગ 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 આપ્યું છે, હું એક ઉપર જ આઠ લગાડું છું. તમને એકદમ ક્લિયર થઈ જશે. બોલો, ઠંડી ના ભાવે અબ્રહ્મનો ભાવ છે. ક્યારે ખ્યાલમાં આવ્યો છે? ધીસ ઓલ હેઝ બીકમ સો નેચરલ ઇન અવર લાઈફ. બટ આ બધામાં મિથ્યાત્વ, અબ્રહ્મ, કશાય, પાપ, વિભાવ, વિકાર, વિકૃતિ પોષાઈ રહી છે અને એનાથી કર્મો બંધાઈ રહ્યા છે. અને કર્મનો ઉદય આવશે ત્યારે પોતે ભોગવવો પડશે, એનો વિચાર નથી કરતો. બહુ ગંભીર ધર્મ છે આ. એ કોઈ ધર્મનું વિવેચન બહુ ગંભીર છે, બહુ માર્મિક છે. એના એના મર્મ સુધી પહોંચવું પડશે, એના રહસ્ય સુધી પહોંચવું પડશે. ત્યારે જીવનમાં કંઈક એ ધર્મના સંસ્કાર આપણા અંદરમાં ઉતરશે, સમજણમાં આવશે. પહેલા તો ક્લેરિટી થશે, વસ્તુ સ્વરૂપની ક્લેરિટી વગર તો ક્યાંય સુખ નહીં મળે. તો રોટલી ઠંડી ન ભાવે, અમને રોટલી ગરમ જોવે. એકમાં રાગ થયો, એકમાં દ્વેષ થયો. સ્પર્શ ઇન્દ્રિયના જે સ્પર્શ ગુણ છે, ઇન્દ્રિયને સ્પર્શ ગુણ છે, ગુણ પૂતગલનો એ સ્પર્શ ગુણ છે, એની આઠ પર્યાય છે. અને એ પૂતગલના સ્પર્શ ગુણની આઠ પર્યાયમાં કોઈક પર્યાયને જોઈને રાગ, કોઈક પર્યાયને જોઈને દ્વેષ, કોઈક પર્યાયમાં એકત્વ, કોઈક પર્યાયમાં મમત્વ, કોઈક પર્યાયમાં ગવાનો ભાવ, કોઈક પર્યાયમાં અણગમાનો ભાવ, આ બધો મિથ્યાત્વ અને કશાય સંબંધો અબ્રહ્મ છે. અહીંયા સુધી આપણી દ્રષ્ટિ નથી હોતી. રોટલી ઠંડી ન ભાવે, ગરમ જ જોવે. કડક ઘણાને અમને એકદમ કડક રોટલી ભાવે, બરાબર. નરમ નરમ ન ભાવે, કોઈકને નરમ ભાવે, કડક ન ભાવે. કોઈ સમજાય છે? સૂકી ઘી વગરની આપજો ભાઈ, સમજાય છે? સૂકી રોટલી આપજો, ઘી વગરની આપજો. કોઈકને એકદમ પ્રોપર ઘી લગાડીને આપજો, ચીકણી પ્રોપર ઘી લગાડીને આપજો. ઘી તો જોઈએ અમને. કોઈકને ના ડાયટ કરતા હોય તો ઘી નહીં લગાડતા. શરીરમાં એકત્વ છે, ઇન્દ્રિયના વિષયમાં એકત્વ છે, રાગ છે, દ્વેષ છે. આ અબ્રહ્મનો ભાવ મને હવે તમે ઈમાનદારીથી કહો 24 કલાક ચાલે છે કે નહીં? પાંચે ઇન્દ્રિયના વિષયોમાં રમણતા 24 કલાક ચાલે છે કે નહીં? સ્પર્શ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય. અહીંયા વિશેષ વાત સ્પર્શ ઇન્દ્રિયની કેમ કરી છે એના પણ રીઝન થાય. કારણ કે સ્પર્શ ઇન્દ્રિય અખંડ છે. સ્પર્શ ઇન્દ્રિય કાળથી ત્રિકાળ છે, ક્ષેત્રથી હંમેશા રહે છે. બોલો, કોઈ પણ સંસારી જે સ્પર્શ ઇન્દ્રિય વગર હશે? હા, એને રસ ઇન્દ્રિય, એને સ્પર્શ તો હશે જ, પરંતુ એને રસ ઘ્રાણ ચક્ષુકર્ણ ન પણ હોઈ શકે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? તો એને બીજા ચાર ઇન્દ્રિયના વિષય ન પણ હોઈ શકે, પણ સ્પર્શ ઇન્દ્રિયનો વિષય તો એને સ્પર્શ ઇન્દ્રિય તો એને ત્રિકાળ છે સંસારી જીવને. હવે તમે એમ કહેશો કે ચક્ષુ ઇન્દ્રિય જેવી રીતના એમ તમે એમ કહો કે ચક્ષુ ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કર્યો એનું નામ અબ્રહ્મ છે, એ વાત બેસશે? પોઈન્ટ પકડાય છે? એક પોઈન્ટ પકડજો. ચાર ઇન્દ્રિય અને પાંચમી પહેલી સ્પર્શ ઇન્દ્રિય અને રસના ઇન્દ્રિયનો ત્યાગ. તો જેને રસના ઇન્દ્રિય છે જ નહીં તેને એને બ્રહ્મચર્ય થઈ ગયું. લોજિક સમજાય છે? રસના ઇન્દ્રિયના વિષયનો ત્યાગ એનું નામ બ્રહ્મચર્ય. તો રસના ઇન્દ્રિયના વિષયનો ત્યાગ બ્રહ્મચર્ય, તો એકેન્દ્રિયને તો રસના ઇન્દ્રિય જ નથી. તો એકેન્દ્રિયને રસના ઇન્દ્રિય નથી તો એકેન્દ્રિય બ્રહ્મચારી કહેવાશે. એટલે એક સ્પર્શ ઇન્દ્રિય લીધી અને એમાં એમ સમજવાનું છે કે સ્પર્શ ઇન્દ્રિયમાં પાંચે પાંચ ઇન્દ્રિય ગર્ભિત છે અને પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થવું એનું નામ વ્યવહાર બ્રહ્મચર્ય છે. અને એનાથી વિરક્ત થઈને ઉપયોગ આત્મામાં લગાડવો એનું નામ નિશ્ચય બ્રહ્મચર્ય છે. લોજિક આપું છું તમને. જ્ઞાન ઇન્દ્રિયના વિષયનો ત્યાગ એનું નામ બ્રહ્મચર્ય છે. કોઈ સમજાય છે? તો જેને જ્ઞાન ઇન્દ્રિય છે જ નહીં તો એને બ્રહ્મચર્ય સિદ્ધ કરશો તમે? એ રીતે આખા લોજિક થી વાત કરી છે. તો પોઈન્ટ પકડાય છે? તો સ્પર્શ ઇન્દ્રિયમાં પણ જેની આઠ પર્યાય છે, રસના ઇન્દ્રિયની પાંચ પર્યાય છે, જ્ઞાન ઇન્દ્રિયની બે પર્યાય છે, ચક્ષુ ઇન્દ્રિયની પણ જે પાંચ પર્યાય છે, કર્ણ ઇન્દ્રિયની જે પર્યાય છે, શબ્દ છે, એ બધામાં ઉપયોગનું લીન થવું, એકાગ્ર થવું, એમાં રચ્યા પચ્યા રહેવું એનું નામ અબ્રહ્મ છે. હવે મિથ્યાત્વ રૂપ અબ્રહ્મ કોઈને ખ્યાલ નથી આવતો, રાગ દ્વેષ રૂપ અબ્રહ્મ નો ભાવ ચાલે છે, કષાય રૂપ અબ્રહ્મ નો ભાવ ચાલે છે, ઈષ્ટ અનિષ્ટ ના કલ્પના રૂપ અબ્રહ્મ નો ભાવ ચાલે છે, એને તો કોઈ એ ત્યાં સુધી તો કોઈની દ્રષ્ટિ નથી થતી. તમને પોઈન્ટ સમજાય છે? આપણે કોઈ વસ્તુ કીધી આ બહુ સરસ છે, એની પાછળ આપણું જ્ઞાન, પ્રેક્ટિકલ કહું છું, આ બહુ સરસ છે, આ બહુ સરસ છે, એની પાછળ આપણું જ્ઞાન અલર્ટ રહેવું જોઈએ કે આજે હું કોને સરસ કહું છું. પ્રેક્ટિકલ વિવેચન છે, એકદમ પ્રેક્ટિકલ, કે આને હું સરસ કહું છું, આ સ્પર્શ ઇન્દ્રિયના વિષયને સરસ કહું છું, રસના ઇન્દ્રિયના વિષયને કોને સરસ કહું છું, પૂતગલને સરસ કહું છું. સરસ અરસ અરસ સ્વરૂપી અંદરમાં આત્મા એવો સરસ છે, એને ભૂલીને ઇન્દ્રિયોના વિષયોમાં ઉપયોગ જાય છે, એનું નામ અબ્રહ્મ છે. શોર્ટમાં વાત કરીએ તો એનું નામ અબ્રહ્મ છે. દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોના આધીન ઉપયોગ થાય છે એનું નામ અબ્રહ્મ છે. અને દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, ઇન્દ્રિયોના વિષયોને જીતે છે અને ઉપયોગ અતિન્દ્રિય આત્મામાં જાય છે એનું નામ બ્રહ્મચર્ય છે. એનું નામ ખરો બ્રહ્મચર્યનો ભાવ છે. પોઈન્ટ પકડજો, એક એક પોઈન્ટ પકડજો, સમજાય છે? તો જેવી રીતના અહીંયા વાત શું કહી રહી આપણે, તો કે હલકી અને ભારી આપણે લગાડીએ છીએ ને, રોટલીના ઉદાહરણમાં આપણે આ વાતને ઘટિત કરીએ છીએ, તો ઠંડી ગરમ કડક નરમ સૂકી ચીકણી હલકી અને ભારી, એકદમ પતલી રોટલી એકદમ પતલી જોઈએ અમને, જાડી જાડી ના ભાવે, ભારી ના ભાવે, મોટી મોટી ના ભાવે. તો શું કરીએ છીએ? કો હર સમય કોઈ ને કોઈ ઇન્દ્રિયના આધીન ઉપયોગ છે, હર સમય અબ્રહ્મ નો ભાવ ચાલે છે. ચલો, એ ઇન્દ્રિયના વિષયમાં ઉપયોગનું જવું એ ખંડ ખંડ જ્ઞાન અબ્રહ્મ નથી, ઇન્દ્રિય જ્ઞાન અબ્રહ્મ. થોડીક વાત તમને કઠિન લાગશે, થોડી પચાવી કઠિન લાગશે, થોડી સમજવી કઠિન લાગશે, પરંતુ માર્ગ આ છે, સમજવું તો આ પડશે. ખંડ ખંડ જ્ઞાન જે છે, ભાવ ઇન્દ્રિયને શું કીધું, ખંડ ખંડ જ્ઞાન, એ ખંડ ખંડ જ્ઞાન જે ઇન્દ્રિયોના માધ્યમથી ઉપયોગ ફેલાય છે, ખંડ ખંડ જ્ઞાન રૂપ પ્રવર્તન થાય છે, ઉપયોગ પર જીવોમાં લુપ્ધ થાય છે, એમાં સુખ માને છે, એમાં અટકી જાય છે, રોકાઈ જાય છે, લીન થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે, ભવનો ભવ વયા જાય છે, સમયનો સમય વયો જાય છે, ખબર નથી પડતી, એનું નામ અબ્રહ્મ નથી. ઇન્દ્રિય સુખ અને ઇન્દ્રિય જ્ઞાનમાં ઉપયોગનું રમવું એનું નામ અબ્રહ્મ નથી. હું બહુ સૂક્ષ્મ વાતો કરું છું આજે, કારણ કે સ્થૂળ તો તમે વાંચી લેશો તો તમને સમજાઈ જશે. અત્યંત માર્મિક વાતો છે અબ્રહ્મ અને બ્રહ્મ સ્વરૂપી ભગવાન આત્મામાં લીન થતી બ્રહ્મચર્યમય પરિણતિ અને અબ્રહ્મમય પરિણતિ. અબ્રહ્મમય પરિણતિ એ દુઃખદાયી પરિણતિ છે. તને ક્યાં લઈ જશે? કો તમને એક પાંચ ઉદાહરણ આપું છું. જો હજી તમને વાત એકદમ સરળ થઈ જશે, એકદમ સરળ તમને વાત થઈ જશે. એની માટે હું તમને પાંચ ઉદાહરણ આપું છું જે જીનાગમમાં આપ્યા છે. સાંભળજો ધ્યાન, જીનાગમમાં આપ્યા છે. પાંચ ઉદાહરણના માધ્યમથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલા જીવની વાત કરી. આજે આપણે ચર્ચા બે પોઈન્ટની કરીએ છીએ ને, અબ્રહ્મ અને બ્રહ્મ, બ્રહ્મચર્ય અને અબ્રહ્મ. ક્લિયર થવો જોઈએ પોઈન્ટ, અબ્રહ્મનું સ્વરૂપ અને બ્રહ્મચર્યનું સ્વરૂપ. ખરું સ્વરૂપ હાથી છે ને, હાથી, હાથીનું ગાળેપું સૌથી પહેલા સ્પર્શ ઇન્દ્રિય માટે. સાંભળજો ધ્યાનથી, બહુ માર્મિક છે વાત. હાથીનું ઉદાહરણ આપ્યું સ્પર્શ ઇન્દ્રિય માટે. શું ઉદાહરણ આપ્યું? કે જે હાથી છે એ સ્પર્શ ઇન્દ્રિયનો એટલો બધો લોલુપી છે, આસક્ત છે. કામ કામ, ચલા કામ અને કામ અને ભોગની કથા, શ્રુત્ય પરિચિત અનુભૂત સર્વને કામ ભોગની કથા આવે છે કે નહીં? બે શબ્દ તો કામ અને ભોગ, કામ અને ભોગ, કામ અને ભોગ. આચાર્ય દેવે સમયસારજી મૂળ ગ્રંથમાં આચાર્ય દેવે કામ અને ભોગમાં પાંચે ઇન્દ્રિય લીધી છે, ખાલી એક સ્પર્શ ઇન્દ્રિય નથી લીધી. પાંચે ઇન્દ્રિય, સ્પર્શ ઇન્દ્રિયની વાત એટલે કરે છે કારણ કે હાથીના પગમાં બધા પગ આવી ગયા. તે હિન્દુસ્તાન જીત્યું તો બધા પ્રાંત જીતી લીધા, તે રાજસ્થાન જીત્યું તો હિન્દુસ્તાન જીત્યું એમ નહીં કહેવાય. હિન્દુસ્તાન જીત્યું તો તે બધું જીતી લીધું, પણ તે રાજસ્થાન જીત્યું તો તે હિન્દુસ્તાન જીત્યું એમ નહીં કહેવાય, તે રાજસ્થાન જીત્યું. તે એક ઇન્દ્રિય રસના ઇન્દ્રિય જીતી, પણ એનો મતલબ એ નથી કે તે સ્પર્શ ઇન્દ્રિય જીત્યું, પણ સ્પર્શ ઇન્દ્રિયને જીતી તો તે બધી ઇન્દ્રિયને જીતી લીધી. પોઈન્ટ પકડજો, એક એક વાત બહુ માર્મિક છે, કારણ કે બીજી ઇન્દ્રિય તો એક ખંડ ખંડ છે અને સ્પર્શ ઇન્દ્રિય અખંડ છે. અખંડ આત્માની સાધના કરવા માટે અખંડ ઇન્દ્રિયને જીતવી પડશે, અખંડ ઇન્દ્રિયને જીતવી પડશે, એનું નામ સ્પર્શ ઇન્દ્રિય છે. રસનાદી ઇન્દ્રિયના વિષય તો ક્યારેક ક્યારેક મુખ્ય થાય છે, સ્પર્શ ઇન્દ્રિયનો વિષય તો 24 કલાક મુખ્ય છે. થોડો વિચાર કરજો, હું તમને પોઈન્ટ આપું છું, વિવેચન એટલું બધું છે એમાં. તો હાથી છે, હાથી એ સ્પર્શ ઇન્દ્રિયના વિષયનો બહુ આસક્ત છે. કેવી રીતના પકડે છે હાથીને? હાથીને આટલા મોટા મોટા હાથી એના માલિકના આધીન થઈ જાય છે. કેવી રીતના? જે માલિક કહે એ પ્રમાણે કરે છે. એને આધીન કરવાનો ઉપાય શું છે? કો એક એક ઇન્દ્રિયના વિષયના આધીન થવામાં કેટલું દુઃખ છે બતાવે. અબ્રહ્મનો ભાવ કેટલો દુઃખદાયી છે બતાવે. આપણને લાગે અબ્રહ્મનો ભાવ થોડી વાર ચાલે છે, 24 કલાક અજ્ઞાનીને ચાલે છે. જાઓ 24 કલાક કહું છું, 24 કલાક અબ્રહ્મનો ભાવ ચાલે છે, 24 કલાક અંદરમાં પરિગ્રહનો ભાવ ચાલે છે, 24 કલાક ક્રોધનો ભાવ, 24 કલાક માનનો ભાવ, 24 કલાક માયાનો ભાવ, 24 કલાક લોભ અસંયમનો ભાવ 24 કલાક ચાલે છે. પર દ્રવ્યને ગ્રહણ કરવાની જે લોલુપતા છે 24 કલાક ચાલે છે. 10 ધર્મથી વિરુદ્ધ જે પ્રણતિ છે 24 કલાક ચાલે છે. અને મુનિરાજને 10 ધર્મમાં પ્રણતિ 24 કલાક ચાલે છે. એનાલાઇઝેશન કરવું પડશે ભાઈ, એને તો ધર્મનું મર્મ નહીં સમજાય. અને ધર્મનું મર્મ નહીં સમજાય તો એવા મર્મ માર્મિક તત્વ સુધી નહીં પહોંચે ઉપયોગ. આ ઉપર છેલ્લી થોડી વાત કરી લેવાથી કે થોડું સાંભળી લેવાથી કે થોડું સમજાવી દેવાથી કામ નહીં ચાલે. અને ગહન અભ્યાસમાં ઉતરવું પડશે, વસ્તુની વ્યવસ્થા સમજવી પડશે, વિશ્વની વ્યવસ્થા સમજવી પડશે, ક્રમબદ્ધ પર્યાયની વ્યવસ્થા સમજવી પડશે, એક એક પર્યાય સત છે એની વ્યવસ્થા સમજવી પડશે. ત્રિકાળ સતની વાત જીનાગમમાં આવી છે તો પર્યાય સતની વાત પણ જીનાગમમાં આવી છે. પોઈન્ટ પકડજો. અને પર્યાય સતને સમજ્યા વગર ઉપયોગ આત્મામાં નહીં જાય. સત દ્રવ્ય સતમાં ઉપયોગ નહીં જાય. હું ઘણું બધું એક સાથે તમને કહું છું, બધું કન્ક્લુડ કરીશ. હું વિષય એકદમ પ્રોપર ચાલી રહ્યો છે. શું ચાલી રહ્યો છે? વિષય ચાલી રહ્યો છે અબ્રહ્મનો અને બ્રહ્મચર્યનો. પર્યાય સતનો સ્વીકાર ન કરવો અબ્રહ્મ છે. બહુ બહુ પરિભાષા થોડી તમને સૂક્ષ્મ આપું છું વિચારવા માટે, બહુ સૂક્ષ્મ પરિભાષા આપું છું. પર્યાય સતનો સ્વીકાર ન કરવો એનું નામ અબ્રહ્મ છે. પર્યાયનો કર્તૃત્વનો ભાવ રાખવો અબ્રહ્મ છે. દ્રવ્ય સતનો સ્વીકાર કરીને દ્રષ્ટિ દ્રવ્ય સતમાં ઠરી જવી, ત્રિકાળ સતમાં ઠરી જવી એનું નામ બ્રહ્મચર્ય છે. ક્રમબદ્ધનો વિશ્વાસ ન કરવો એનું નામ અબ્રહ્મ છે. નિમિત્તથી કાર્ય થાય છે, ઉપાદાનથી કાર્ય નથી થતું એનો સ્વીકાર કરવો એનું નામ અબ્રહ્મ છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જશે એવી માન્યતા અબ્રહ્મ છે. આ હું તમને 1000 વ્યાખ્યા લખાવી શકું અબ્રહ્મની. પ્રય દ્રવ્યમાં સુખ બુદ્ધિ રાખવી એનું નામ અબ્રહ્મ છે. લખો તમારી જાતે, મહેનત કરો, વર્કશોપ કરો, તમે તમારી જાતે અભ્યાસ કરો, એનાલાઇઝેશન કરો. શું ચાલી રહ્યું છે મારી આજુબાજુ? હું કોણ છું? મારું શું સ્વરૂપ છે? આજે હાથી જેવો હાથી કેમ પરાધીન થઈ જાય છે? એક ઇન્દ્રિય, એક સ્પર્શ ઇન્દ્રિયના વિષયના અધીન થઈને પરાધીન થઈ જાય છે. એ હાથીને પકડવા માટે એનો જે માલિક છે કે જે પણ એ માણસ છે, એ એક બહુ મોટો ખાડો ખોદે છે અને બીજી સાઈડ હાથીનીને રાખે છે. સમજાય છે? હવે બહુ મોટો ખાડો ખોદતો છે એ હાથીનીને જોવે છે અને હાથી એની તરફ દોડે છે. એની તરફ કેમ દોડે છે? એ સ્પર્શ ઇન્દ્રિયના આધીન થયેલો જીવ છે. આજે પોતાની આધીન થયેલા જીવની દશા જુઓ અને ઇન્દ્રિયોને આધીન થયેલા જીવોની દશા જુઓ, દુર્દશા જુઓ. જો એની શું દુર્દશા થાય છે તો એને એ હાથીની દેખાય છે, એને દેખાડે છે ત્યાં હાથી, રિયલમાં હાથીની ત્યાં ઉભી છે અને દોડે છે અને વચ્ચે ખાડો છે અને ખાડામાં પડી જાય છે. એ ખાડામાં પડી ગયા પછી એને 1 મહિનો 2 મહિના સુધી એને કોઈ ભોજન પાણી આપવામાં નથી આવતું. એને કોઈ ભોજન પાણી આપવામાં નથી આવતું. બોલે એને ભૂખ્યો રાખે છે, તરસ્યો રાખે છે. કેવો દુઃખી તત્વ છે હાથી બોલો, કેવો દુઃખી તત્વ છે હાથી બોલો. સંઘની પંચેન્દ્રિય જીવ અને એક ઇન્દ્રિયની અધીનતા, એની પરાધીનતા, એની ગુલામી, પરવશતા, એના વશીભૂત થઈ જવું, બધું ભૂલી જવું. બ્રહ્મ સ્વરૂપ આત્મા તો બહુ દૂર રહ્યો, બધું જ ભૂલી જવું. બોલો વિનય વિવેક બધું ભૂલી જવું, કશાય ભાવ રૂપે પ્રણમવું,
તો હવે એની એવી દુર્દશા થાય છે કે એ ત્યાં મહિના સુધી એને રાખે છે, બે મહિના સુધી રાખે છે, અને પછી એ જે માણસ આજે એને જે આ જે એને ખાડો ખોદીને એને અંદર નાખ્યો તો એ જ માણસ જઈને એને શેરડી આપશે, એને એનું ભોજન આપશે. તો એ હાથીને એમ થાય છે કે આ માણસ નો હોત તો ભૂખ્યો મરી જાત, આ નો હોત તો ભૂખ્યો મરી જાત, અને એના પર આધીન થઈ જાય છે અને એ જે કે છે એમ કરે છે. વિચાર કરો, સ્પર્શ ઇન્દ્રિયમાં એ વાત આવી, રસના ઇન્દ્રિયમાં માછલીઓ, જે માછલીઓ ઝાડમાં ફસાઈ જાય છે એ રસના ઇન્દ્રિયની લોલુપતામાં ફસાઈ જાય. એ ઝાડ જે છે ને ઝાડમાં કઈક એવું ખાવાનું રાખે છે જે રસના ઇન્દ્રિયની એ લોલુપતામાં એ માછલી ફસાઈને પોતાના પ્રાણ ગવાવી દે છે. હવે હાથી એક બે મહિનામાં મરી જાય તો મરી પણ જાય, પ્રાણ ગવાવી દે છે, પરંતુ એ ઇન્દ્રિયનો વિષય છૂટતો નથી. બોલો, હવે આપણી આવી દુર્દશા થશે તો પાંચે ઇન્દ્રિયના વિષય ભોગોમાં લીન થતા થતા આખો ભવ પૂરો થઈ ગયો અને અતિન્દ્રિય આત્મ સ્વભાવની આરાધના ન કરી તો સમજી લેજો આ ઇન્દ્રિયો પાછી નહીં મળે, આ મન પાછું નહીં મળે. આ આંખનો સદુપયોગ નહીં કર્યો હોય તો આંખ નહીં મળે, કાનનો સદુપયોગ જીનવાણી સાંભળવામાં નહીં કર્યો હોય તો નહીં મળે, વાણીનો સદુપયોગ જીનવાણી સમજાવવામાં નહીં કર્યો હોય તો નહીં મળે. વિચારી લેજો, વિચાર કરવામાં અગર ઉપયોગ નહીં લગાડ્યો હોય સાચા વિચારમાં, તત્વ વિચારમાં, તો મન નહીં મળે. એક ઇન્દ્રિય પર્યાયમાં ચાલ્યો જશે, ખાલી એક ઇન્દ્રિય માત્ર રહેશે, સ્પર્શ ઇન્દ્રિય, અને એવી દશામાં ચાલ્યો જશે કે જ્યાં તને કોઈ જીવ તરીકે સ્વીકારવા નહીં તૈયાર થાય. સમજાય છે ઇમ્પોર્ટન્સ? અબ્રહ્મનું સ્વરૂપ સમજાય છે? આપણે અબ્રહ્મને કેટલું સ્થૂળ અર્થમાં સમજીએ છીએ, અબ્રહ્મ સ્વરૂપ અબ્રહ્મમાં કેટલો ભાવ ભર્યો છે, બ્રહ્મચર્ય ધર્મમાં કેટલો ભાવ ભર્યો છે, બ્રહ્મ સ્વરૂપમાં કેટલો ભાવ ભર્યો છે. દ્રવ્યપૂર્ણ પર્યાયનો ખેલ છે ને, બીજું શું છે મને કહો? અબ્રહ્મ એ આત્માની વિકારી પર્યાય છે, બ્રહ્મચર્ય ધર્મ આત્માની વિતરાગ પર્યાય છે, અને બ્રહ્મ સ્વરૂપ એ આત્મા પોતે છે. વિકારી પર્યાય પરના લક્ષથી થાય છે અને બ્રહ્મચર્ય સ્વરૂપ ભગવાન આત્માના લક્ષથી બ્રહ્મચર્ય ધર્મ પ્રગટ થાય છે. ઇઝી સિમ્પલ, આનાથી વધારે કોમ્પ્લિકેટેડ કરો પણ નહીં. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અમે અમે માર્ગમાં આગળ વધીએ છીએ કે નહીં? અરે શું કામ કોઈને પૂછવા જાય છે? તારા અંદરમાં આકુરતા છે તો તું નથી વધતો, તારા અંદરમાં નિરાકુરતા છે, નિર્ભરતા છે તો તું વધી રહ્યો છે. દ્રવ્ય દ્રષ્ટિ કરી રહ્યો છે, અકર્તાની દ્રષ્ટિ કરી રહ્યો છે, ક્રમબદ્ધનો નિર્ણય કરી રહ્યો છે તો અનંત નિર્ભરતા છે, અનંત નિર્ભરતા છે, નિરાકુરતા છે, રિલેક્સ છે, સ્ટ્રેસ ફ્રી છે, ડિપ્રેશન ફ્રી છે. પોઈન્ટ પકડજો. તો હાથીની વાત કરી, રસના ઇન્દ્રિયમાં આપણે વાત કરી, માછલીની વાત કરી, એના પછી ઘ્રાણ ઇન્દ્રિય, સમજાય છે? ઘ્રાણ ઇન્દ્રિય એ જે કમળ છે, ફૂલ છે, એ ફૂલમાં જે સુગંધ છે, એ સુગંધને ભમરાનું ઉદાહરણ આપ્યું ઘ્રાણ ઇન્દ્રિયની લોલુપતા માટે. એ ભમરામાં એટલી તાકાત છે, કે એને કોઈ વુડન બોક્સમાં તમે બંધ કરો તો એમાંથી એ છેદ કરીને કાણું પાડીને એ ભમરો એમાંથી નીકળી જાય, એટલી તાકાત એ ભમરામાં છે. અને એ ફૂલ જ્યારે છે, કમળ એ ખીલે છે અને એની સુગંધને સૂંઘવા માટે એટલો લોલુપી ઘ્રાણ ઇન્દ્રિયના વિષયમાં એટલો લોલુપી થઈ જાય છે કે એમાં એને સૂંઘવામાં એટલો બધો લીન થઈ જાય છે કે કમળ ભીડાઈ જાય છે, બંધ થઈ જાય છે અને એમાં એના પ્રાણ ગુમાવી દે છે. શું એનામાં તાકાત નથી કે એની પંખડીઓમાંથી નીકળી જાય બહાર? કહું છું, વુડન બોક્સમાંથી નીકળી શકે એટલી તાકાત છે ભમરામાં. પોઈન્ટ પકડાય છે? તો એના વશીભૂત થયેલો એ જીવ છે. હું બધું જ એક સાથે લઉં છું, ઇન્દ્રિયોનું ઇમ્પોર્ટન્સ, ઇન્દ્રિયોનો સદુપયોગ શેમાં કરવો? એ તત્વ નિર્ણયમાં કરવો. પોઈન્ટ પકડાય છે? ઇન્દ્રિયોથી આત્મા નહીં પકડાય, પરંતુ મન દ્વારા આત્માનો નિર્ણય થશે, પછી મન પામે વિશ્રામ અને અહીંયા અનુભૂતિ થશે. ત્યારે મન પર આરોપ આવશે, ત્યારે સ્વાધ્યાય ઉપર આરોપ આવશે કે તે આટલો સ્વાધ્યાય કર્યો, તે આટલું વાંચન કર્યું, તે ઇન્દ્રિયનો સદુપયોગ કર્યો, ઇન્દ્રિયના સદુપયોગ દ્વારા તે આત્માને સમજ્યું, આત્મા સંબંધી વાંચ્યું, આત્મા સંબંધી સાંભળ્યું, વેદ જ્ઞાનનો અભ્યાસ સાંભળ્યો, વેદ જ્ઞાનની કળા સાંભળી કેવી રીતના કરવી, અને એ સાંભળીને પછી એ ઇન્દ્રિયનો વિષય અને ઇન્દ્રિયનું અવલંબન પણ છોડીને અતિન્દ્રિય આત્માનો અનુભવ તો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા થશે, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા નથી થવાનું, પરંતુ એ નિમિત્ત રૂપે હોય છે. તું નિમિત્તનો આદર નહીં કરે તો તને નિમિત્ત નહીં મળે. તું ઉપાદાનની તૈયારી નહીં કરે તો તને નિમિત્ત નહીં મળે. અને મન રહિત દશામાં ચાલ્યો ગયો તો સમ્યક દર્શનથી તું ચૂકી ગયો, અનંતકાળ સમ્યક દર્શનથી ચૂકી જશે. તો હાથીની વાત કરી, માછલીની વાત કરી, ભમરાની વાત કરી, પતંગિયું તમે જોયા કે લાઈટ આગળ નાના નાના કીડા પતંગિયા ફૂદા એ પ્રકાશને જોવા માટે કર્ણઇન્દ્રિય સ્પર્શ રસ ગ્રાણ કર્ણઇન્દ્રિયમાં પતંગિયાનું ઉદાહરણ આપ્યું, એને જોવામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે પ્રાણ ગુમાવી દે. અને ત્યાં ગિલોડી જેવો કોઈ પ્રબળ પ્રાણી આવી જાય ને, સમજાય છે, તો એને ખાઈ જાય. એને ખાઈ જાય, આપણે જોયું છે કેટલી વાર કે નાના નાના ફૂદાને એ ગિલોડી ખાઈ જાય, એ ગિલોડી ખાઈ જાય, એને પકડીને ખાઈ જાય, એને પકડીને ખાઈ જાય, પણ એ ત્યાંથી હટશે નહીં, બોલો કેમ? કારણ કે ઇન્દ્રિયના વિષયમાં લીન છે. એ ચક્રવર્તી નરકમાં કેમ ગયો બોલો? એની રાણી હતી ને કુરુમતી, ગુરુદેવશ્રી કેટલી વાર કહે છે કે કુરુમતીના રાગમાં એ ચક્રવર્તી નરકમાં ગયો. છેલ્લે સુધી એની પત્નીનો રાગ ન છૂટ્યો, છેલ્લે સુધી પુત્ર પત્ની ઘર કુટુંબ પરિવાર વ્યાપાર ધંધો રૂપિયા પૈસા આભૂષણ દાગીના નોકર ચાકર ગાડી બંગલા જે પણ બાહ્ય પુણ્યના ઉદયમાં મળેલી સામગ્રી છે એની આસક્તિ નહીં છૂટે તો બોલો ક્યાં જશો? સિરિયસલી લેવા જેવી વાત નથી. કોરોનાને તો કેટલું સિરિયસલી લઈ લીધું ને, 4 મહિનામાં કેટલું સિરિયસલી લીધું. લાઈક વિચાર કરો કે જેમ કીધું એમ પાલન કર્યું, જેમ કીધું એમ પાલન કર્યું. માસ્ક આ તે સમજાય છે, ગરમ પાણી પીઓ, આ કરો, લીંબુ ખાઓ, જે પણ, તો કેટલું ઓનેસ્ટલી પાલન કર્યું. અને અહીંયા કે છે કે એ રોગથી બચવું હોય તો તારે પાલન કરવું પડશે. એવી રીતના મિથ્યાત્વ રૂપી કોરોનાથી બચવું હોય, ખરેખર તો એ રોગ જ નથી દેખાતો. આ તો દેખાય છે ને, આ તો પુણ્યપાપના ઉદયના ખેલ છે, ખબર છે? 5 મહિના સુધી માસ્ક લઈને ફરતો હોય, એક દિવસ માસ્ક વગર ન ગયો હોય, અને જે દિવસે 1.5 કલાક માટે માસ્ક વગર જશે ને, કોરોના લાગી જશે. શું કરશે બોલ, શું કરશે બોલ? તે એ કોરોનાને 5 મહિના પછી જ આવવાનું લખાયેલું છે. એનું આમંત્રણ તો તે બહુ પહેલા આપી દીધું છે. એ સંબંધીનો કર્મ તો બહુ પહેલા બાંધી દીધો છે. કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં તો અનંતકાળ પહેલા નોંધ થઈ ગઈ હતી કે 5 મહિના સુધી નહીં આવે, અને 5 મહિના પછી 1.5 કલાક માટે માસ્ક પહેર્યા વગર કે 2 મિનિટ માટે માસ્ક પહેર્યા વગર નીચે ગયો અને એને કોરોના લાગી ગયો. બોલા પુણ્ય પાપના ઉદયના ખેલ છે. અને એને એમ લાગે છે આમ કરી લો, આમ કરી લો, આમ બચી લો, આમ બચી લો, આમ બચી લો, આમ બચી લો. અરે આ ઉદયાધીન છે, આયુ પ્રમાણ છે, કર્મ પ્રમાણ છે, સાતા સાતાના ઉદય પ્રમાણ છે. અરે એમાં તારું કાંઈ નહીં ચાલે, કેટલી પણ સાવધાની રાખ, કાંઈ નહીં ચાલે, કાંઈ જ નહીં ચાલે. વિચાર કરી લેજે, જે બાહ્ય સંયોગ અને પરિણમન છે એમાં તારા પરિણામ નહીં બગાડતો, તારા અભિપ્રાયને તું સમ્યક કરજે. એવો વાત ક્લિયર થતી હશે? હું તો જે છે ફેક્ટ છે એ વાત કરું છું. અબ્રહ્મનું સ્વરૂપ જે કીધું છે એની તમે વિચારણા કરશો તો તમને ખરેખર ખ્યાલ આવશે કે 24 કલાક અબ્રહ્મના ભાવમાં છે. 24 કલાક આ સ્પર્શ ઇન્દ્રિય આદિ ઇન્દ્રિયોના આધીન જીવને 24 કલાક એના વિષય દેખાય, 24 કલાક એના વિષય દેખાય છે. હવે સુઈ જવું છે, પોઈન્ટ સમજાય છે? તો ગાડલું અમને આવવું જોઈએ, તકિયો અમને આવવો જોઈએ, ચાદર તો અમને આવી જોઈએ, આ તો અમને આવવું જોઈએ, સોફ જોઈએ, કડક જોઈએ, પછી ખાવામાં આ જોઈએ, આ જોઈએ, પછી સૂંઘવામાં તો અમને ઓહો ગંધમાં દુર્ગંધ, અરે વી કેનોટ ટોલરેટ. નરકમાં કેવી રીતે ટોલરેટ કર્યું? ત્યાં તો દુર્ગંધમય શરીર જ છે આખું, અને જેટલા 1000 વર્ષ આગરો કોમનું જેટલું આયુ છે એ દુર્ગંધમય શરીર સાથે રહેવાનું છે. બોલો આ ઇન્દ્રિયને જીતવાનો માર્ગ આપણને મળ્યો નથી? પોઈન્ટ સમજાય છે? વસ્તુ સ્વરૂપની ડેપ્થથી વિચાર માટે રસ્તો બતાવો. બોલો પ્રશ્ન કેટલો સરસ છે. વસ્તુ સ્વરૂપનો વિચાર કેવી રીતના કરશો? અરે તારા અતિન્દ્રિય આત્માનો વિચાર કર, જેમાં કોઈ ઇન્દ્રિય નથી, જેમાં કોઈ વિષય ભોગ નથી, જેમાં કોઈ પરદ્રવ્ય નથી, જેમાં એક સમયની પર્યાય નથી. એવા પર્યાયથી પાર અને એવા સંયોગોથી પાર સુખમય આત્માનો વિચાર અને નિર્ણય નહીં કરે તો તું કોઈ ઇન્દ્રિયને નહીં જીતી શકે, કોઈ અભ્રમના ભાવને નહીં જીતી શકે. મિથ્યાત્વ રૂપી અભ્રમના ભાવને જીતવા માટેનો, વસ્તુ સ્વરૂપના નિર્ણય માટેનો એકમાત્ર ઉપાય છે સ્વાધ્યાય, સ્વાધ્યાય, સ્વાધ્યાય અને તત્વ નિર્ણય. આ કાળમાં તો આ જ ઉપાય છે. આદ્યોપાન સ્વાધ્યાય કરો ગ્રંથોનો, એક એક ટોપિક ભણો વ્યવસ્થિત, દ્રવ્ય ગુણ પર્યાય થી લઈને ચાર અભાવ થી લઈને પાંચ ભાવ ડેપ્થમાં એક એક ટોપિક ભણો, તમને જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપની એટલી ક્લેરિટી આવશે કે તમને કોઈ અંદરમાં મૂંઝવણ નહીં થાય. યુ વિલ ગેટ આન્સર ટુ ઓલ યોર ક્વેશ્ચન. ખરેખર કહું છું કે જ્ઞાન એટલું બધું તમારું વિશુદ્ધ થઈ જશે કે તમને કોઈ સમસ્યા જ નહીં લાગે, તમને કોઈ વસ્તુ ખરાબ જ નહીં લાગે, તમને કોઈ ગડબડ જ નહીં લાગે, તમને કોઈ પણ જીવોને જોઈને તમને રાગ દ્વેષ જ નહીં થાય. તમને એમ થશે આ સત છે, એ પર્યાય એ સમયની સત છે, બસ સત છે એ પર્યાય સમયની. તમને મેં કીધું ને કે જે કેવડી ભગવાન અને સમ્યક જ્ઞાની પોતાના જ્ઞાનનો ગૌરવ મેન્ટેન કરે છે, આ વસ્તુ સ્વરૂપના નિર્ણયના બલ પર ગૌરવ મેન્ટેન કરે. સીતાજી અંજનાજી ભલે પૂર્વના ભાવમાં વિરાધના કરી હતી અને એનો ફળ ભોગાવ્યો આ ભાવમાં, પણ આ ફળ આ ભાવમાં પાપનો ભયંકર ઉદય આવ્યો, પરંતુ એ ઉદયમાં જોડાયા નહીં. આ વસ્તુ સ્વરૂપના નિર્ણયનો બળ છે, સમજાય છે? આ વસ્તુ સ્વરૂપના નિર્ણયનો બળ છે કે ઉદય તો આવ્યો પણ એમાં જોડાયા નહીં, કારણ કે ઉદય તો પરિણામન હતું, એમાં પરિણામ બગાડવા કે ન બગાડવા એ મારા હાથમાં હતી વાત. અબ્રહ્મ રૂપે પરણવું કે બ્રહ્મચર્ય રૂપે પરણવું એ મારા હાથમાં હતી વાત. પોતાના આત્માનો આશ્રય લેવો કે પરનો આશ્રય લેવો એ મારા હાથમાં હતી વાત. આપણને હરેક વસ્તુમાં આમ કેમ નહીં આમ કેમ, અરે બધું સુંદર જુઓ, બધાને સુંદર કીધા છે, સમય સુંદર છે, છોય દ્રવ્ય સુંદર છે, છોય દ્રવ્યની વ્યવસ્થા સુંદર છે, હરેક દ્રવ્યનું હરેક પ્રણમન સુંદર છે. હું શું કહું તમને, ક્રમબદ્ધ પર્યાયની જો ચર્ચા કરવા બેસીશ ને તો કલાકો નીકળી જશે. હરેક દ્રવ્યના હરેક ગુણની ત્રિકાળ જેટલા સમય છે, ત્રણ કાળના સમય છે, ત્રણ કાળના જેટલા સમય છે, ત્રણ કાળના સમય, એ ત્રણ કાળના સમયમાં એક એક દ્રવ્યની એક એક ગુણની એક એક પર્યાય ખચિત છે. ત્રણ કાળના સમય જેટલી એક દ્રવ્યના એક ગુણની પર્યાય છે, ત્રણ કાળના સમય જેટલી એક દ્રવ્યના એક ગુણની પર્યાય છે. એ પર્યાય વ્યવસ્થિત દેખાય છે? પર્યાય સતનો નિર્ણય થાય છે? પર્યાય સતનો નિર્ણય થયા વગર, ક્રમબદ્ધનો નિર્ણય થયા વગર, વસ્તુ સ્વરૂપનો નિર્ણય થયા વગર ઉપયોગ દ્રવ્ય સ્વરૂપ પર નહીં આવે, ઉપયોગ નિર્ભર નહીં થાય. તમારા ઘરમાં કોઈ ફંક્શન હોય અને તમે કામ વેચી નાખ્યું હોય કે કોઈ કેટરિંગનું સંભાળશે, કોઈક મહેમાનોના રહેવાનું જે વ્યવસ્થા છે એ સંભાળશે, કોઈ મંડપનું કામ સંભાળશે, કોઈ બીજું કઈ સંભાળશે, તમે કેટલા નિર્ભર થઈ ગયા છો? કેમ, કોના આધારે નિર્ભર થયા? કારણ કે તમને જે વ્યક્તિ જે સંભાળવાનું છે કામ, એનું તમને એક્યુરેટ નોલેજ છે. એ એક્યુરેટ તમને નોલેજ છે કે આ વ્યક્તિ આ કામ સંભાળશે અને એ સંભાળશે જ, એવો તમને વિશ્વાસ છે. એવી રીતના જેને પર્યાય સતનો એક્યુરેટ નોલેજ છે એને દ્રવ્ય સત તરફ દ્રષ્ટિ જયા વગર રહેશે નહીં. પર્યાય સતનો નિર્ણય કરવો જ પડશે, ક્રમબદ્ધનો નિર્ણય કરવો જ પડશે, પરમાં સુખ નથી એ નિર્ણય કરવો જ પડશે, અબ્રહ્મનો ભાવ દુઃખદાયી છે નિર્ણય કરવો જ પડશે, બ્રહ્મ સ્વરૂપ આત્મામાં લીનતા સુખદાયી છે નિર્ણય કરવો જ પડશે. કારણ કે પર્યાય સતના નિર્ણયમાં અનંત પુરુષાર્થ છે, ફેરફારમાં નહીં, નિર્ણયમાં અનંત પુરુષાર્થ છે. પર્યાય સતના નિર્ણયમાં અનંત પુરુષાર્થ છે. પોઈન્ટ સમજાય છે? કોરોના આવે કે કોઈ બીમારી આવે કે કોઈ રોગ આવે ત્યારે નિર્ણય કરવો કે આ દ્રવ્યનું આ સમયનું આ રીતનું જ પરિણમન છે, એમાં અનંત પુરુષાર્થ છે, એમાં અનંત પુરુષાર્થ છે. શરણાનિયોગને તમે પૂછો તો કે છે પર્યાય સંભાળો સમ્યક દર્શન માટે, અને દ્રવ્યાનિયોગને તમે પૂછશો કે સમ્યક દર્શનનો ઉપાય શું છે, જેમ હમણાં પ્રશ્ન પૂછ્યો ને કે ઉપાય શું છે, તો દ્રવ્યાનિયોગને પૂછશો કે સમ્યક દર્શનનો ઉપાય શું છે, દ્રવ્યાનિયોગ કહેશે પર્યાય સતનો નિર્ણય કર, પર્યાય સતનો નિર્ણય કર, પર્યાયની વ્યવસ્થિત વ્યવસ્થા સમજ, ક્રમબદ્ધતા સમજ. મેં તમને હમણાં શું કીધું કે ત્રણ કાળના જેટલા સમય છે એટલા એક ગુણની એક દ્રવ્યની એટલી પર્યાય છે. સમય નિશ્ચિત છે તો એ સમયમાં થવાવાળી પર્યાય પણ નિશ્ચિત છે, એને કોઈ આગળ પાછળ નહીં કરી શકે. મેં તમને કીધું ને ઋષભદેવ રાજા નિશ્ચિંત હતા અને એ સૌધર્મ ઇન્દ્રને ચિંતા થઈ, પણ ઋષભદેવ રાજા નિશ્ચિંત હતા કારણ કે એમને ખબર હતી કે મુનિ દીક્ષા લેવાનો જયારે કાળ આવશે ત્યારે જ આવશે અને એ આવ્યા વગર રહેશે નહીં, એ તરફનો પુરુષાર્થ થયા વગર રહેશે નહીં. કારણ કે જેવું કાર્ય થવાનું હોય પૂર્વમાં એ પ્રકારનો પુરુષાર્થ થશે
થશે થશે ને થશે. આજે તમે આટલા દિવસથી સ્વાધ્યાય આટલા વર્ષોથી સ્વાધ્યાય સાંભળો છો એનો મતલબ કે આગળની પર્યાયોમાં સમ્યક દર્શનથી લઈને સિદ્ધ દશા ખચિત છે એનો કાળ આવા દો. પુરુષાર્થ ઉપાડ્યા વગર નહીં રે, એ પર્યાયથી નિર્ભર થઈ જાઓ. પર્યાય સતનું સ્વરૂપ સમજીને દ્રવ્ય સતનો આશ્રય લેવો એનું નામ જ ખરેખર બ્રહ્મચર્ય. ખબર નહીં, હું તો એક એક ચર્ચા એટલી માર્મિક છે આચાર્ય દેવે ગુરુદેવે આપેલી, એના પર તમે વિચાર કરો તો કલાકો નીકળી. એપ્લાય કરો, ચેન્જ યોર એટીટ્યુડ. પોઈન્ટ સમજાય છે? તો આપણે શું વાત કરી, ઉદાહરણમાં હાથી લીધો, આપણે માછલી લીધી, આપણે આપણે આ લીધું, સમજાય છે? ભોવરાની વાત કરી, ભ્રમરની વાત કરી, હવે એના પછી આની પણ વાત કરી, ચક્ષુ ઇન્દ્રિયની, બરાબર, પતંગની વાત કરી, બરાબર, ભમરાની વાત કરી, પતંગની વાત કરી, અને કર્ણ ઇન્દ્રિય સાંભળવા માટે સર્પ સંગીત, સમજાય છે? સર્પ અને એનું ઉદાહરણમાં બીજું આપ્યું હિરણ, જે હરણ છે હિરણ, એ પણ કર્ણ ઇન્દ્રિયનો લોલુપી જીવ છે. મારે તમને શું વાત સમજાવી છે આમાં, કે પાંચ ઇન્દ્રિયના વિષયમાં અગર તમે આધીન થઈ ગયા છો, આચાર્ય દેવ કે છે આપણને બધા માટે કે છે કે પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં ઉપયોગ આધીન થઈ ગયો છે, એને ઉપયોગને તારે અંદરમાં અતિન્દ્રિય મહાપદાર્થના નિર્ણયમાં, વસ્તુ સ્વરૂપના નિર્ણયમાં, શું બોલું છું ધ્યાનથી સાંભળજો, તત્વના નિર્ણયમાં, આ બેઝિક સ્ટેપ છે. સમ્યક દર્શન તો રિઝલ્ટ છે, એ તો ક્ષણ માત્રમાં થવાનું કાર્ય છે. કેવળ જ્ઞાન તો અંતર મુહૂર્તમાં થઈ જશે. શપક શ્રેણી માનતા વાર નહીં લાગે, સંયમ અંગીકાર કરતા વાર નહીં લાગે, અણુવ્રત આવતા વાર નહીં લાગે. બધું આઉટપુટ છે, અણુવ્રત આઉટપુટ છે, સાંભળજો, મહાવ્રત આઉટપુટ છે, શપક શ્રેણી આઉટપુટ છે. પોઈન્ટ સમજાય છે? અર્યંત અને સિદ્ધ દશા પણ આઉટપુટ છે. નિર્ણય શું છે? અરે માર્ગ, મૂળ માર્ગ શું છે? એ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કર. કોઈ એમ કે વિતરાગ દશા પ્રગટ કરવી છે, પણ તું વિતરાગ સ્વભાવની વાત નહીં કર. થઈ શકશે વિતરાગ દશા વિતરાગ સ્વભાવના આશ્રય વગર? વિતરાગ દશા પ્રગટ કરવી છે પણ વિતરાગ સ્વભાવની વાત નહીં કરો, સ્વભાવની વાત નહીં કરો, દ્રવ્યની વાત નહીં કરો. પર્યાય પ્રગટ કરવી છે, પર્યાયમાં વિતરાગતા જોઈએ છે, પર્યાયમાં વિતરાગતા જોઈએ છે, દ્રવ્યની વાત નહીં કરો. આ તો એવી મૂર્ખતા છે કે દૂધ ગળ્યું કરવું છે, દૂધ ગળ્યું કરવું છે, દૂધ ગળ્યું કરવું છે, પણ સાકરની વાત નહીં કરો, સાકરની વાત નહીં કરો, સાકર તો લાવો જ નહીં વચ્ચે, સાકર તો વચ્ચે લાવો જ નહીં, મૂર્ખ છે. દૂધ ગળ્યું કેવી રીતના થશે? સમ્યક દર્શનથી લઈને અણુવ્રત મહાવ્રત વિતરાગતાની વૃદ્ધિ, આ બ્રહ્મચર્યની વૃદ્ધિ, બ્રહ્મચર્યની પૂર્ણતા, દશ ધર્મની વૃદ્ધિ પૂર્ણતા, અર્યન દશા સિદ્ધ દશા, આ બધી દશાનો આધાર કોણ છે? બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્માનો નિર્ણય અને એની સામે પરનો નિર્ણય, પર્યાયનો નિર્ણય, એક સમયની દશાનો નિર્ણય, શુભ ભાવનો નિર્ણય, અશુભ ભાવનો નિર્ણય, સાત તત્વનો નિર્ણય, અજીવનો નિર્ણય, આશ્રવ બંધ પુણ્ય પાપનો નિર્ણય, સંવર નિજરા મોક્ષનો નિર્ણય જેટલો ઇમ્પોર્ટન્ટ છે, એટલો જ ઇમ્પોર્ટન્ટ તારા સ્વભાવનો નિર્ણય, બધું જ ઇમ્પોર્ટન્ટ છે. નિર્ણયાત્મક દશામાં તો સાત તત્વનો નિર્ણય સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને રિઝલ્ટ જો તું નિર્ણય કર ને, તું નિર્ણય કરું શરીર નથી, તું નિર્ણય કરું ભોજન ગ્રહણ કરનાર નથી, તું નિર્ણય કરું ઇન્દ્રિયના આધીન થવાનો નથી. નિર્ણય કર, કોઈ પણ ઇન્દ્રિયના વિષય ભોગ સામે આવશે હું આધીન નહીં થાઉં. મુનિરાજ આધીન નથી થતા એટલે તો ઉત્તમ બ્રહ્મચર્યના ધારક છે. જે રામચંદ્રજીને સીતાજી પ્રત્યે આટલો રાગ હતો, છેલ્લે રામચંદ્રજીએ સીતાજીને અગ્નિ પરીક્ષા પછી કીધું ચલો હવે ઘરે, અને સીતાજીને તૂટી ગયો અને વૈરાગ્ય લઈને વયા ગયા, આર્જિકા માતા બની ગયા, એ સ્વર્ગમાં ગયા. રામચંદ્રજી મુનિ દીક્ષા ધારણ કરીને ઉત્તમ બ્રહ્મચર્યના ધારક છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં રામચંદ્રજી ઝૂલી રહ્યા છે, સ્વર્ગમાંથી સીતાજીનો જીવ આવે છે અને એ જીવને સ્વર્ગમાં જઈને રામચંદ્રજી પાછે માટે પાછો રાગ થાય છે, પાછો રાગ થાય છે. બોલો, આર્જિકા માતા થયા ત્યારે રાગ તૂટી ગયો, પાછો રાગ થાય છે અને રામચંદ્રજીને લુભાવે છે, સીતાજીનું રૂપ લઈને આવે છે, એ દેવ સીતાજીનું રૂપ લઈને આવે છે કે ચલો ચલો તમે મારી સાથે સ્વર્ગમાં ચલો, ચલો ચલો તમે હમણાં મોક્ષમાં નહીં જાઓ. અરે કોઈ કોને, એટલે કોણ રોકી શકવાનું છે એમને? કઈ પર્યાયને કોણ રોકી શકે છે? એની મોક્ષ પર્યાય, રામચંદ્રજીની મોક્ષ પર્યાય સીતાજી રોકી દેશે? સંડે પછી મંડે કોઈને ન ગમે ને, સંડે પછી મંડે કોઈને ન ગમે, તો મંડે નહીં લાવો ને, હટાવી દો મંડે. કઈ પર્યાયને રોકી શકો છો?
આપણે એમ કે ટ્રેન બહુ લેટ છે, ટ્રેન લેટ છે, કોઈ ટ્રેન કોઈ દિવસ લેટ ન હોય, ટ્રેન તો જે સમય આવવાની છે એ જ સમય આવવાની છે, એ જ સમય આવે છે. આપણી માન્યતામાં આ લેટ છે, આ જલ્દી આવી ગઈ, આ લેટ આવી ગઈ, આ લેટ, અરે આ તો ટ્રેનોનું તો આવું છે, આનું તો આવું છે, આ જ તો પ્રોબ્લેમ છે. એટલે જ તો પર્યાય સતની વાત કરું છું ઘડી ઘડી, એટલે તો ક્રમપદ પર્યાયની વાત કરું છું, એટલે તો વિશ્વ વ્યવસ્થાની વ્યવસ્થિત વ્યવસ્થા, ઓટોમેશન વ્યવસ્થાની વાત કરું છું, જેનાથી જ્ઞાન નિર્ભય થાય, જ્ઞાન નિર્ભર થાય, જ્ઞાન નિર્ભય થાય. જે ભય પડ્યો છે થઈ જશે આમ થઈ જશે, તારા મૂળમાં જ ભૂલ છે. ગુરુદેશીને એક જણે કીધું, પૂરું કરું છું સમય થઈ ગયો, ગુરુદેશીને એક જણે કીધું કે ગુરુદેશ્રી મને 99% સમ્યક દર્શન થઈ ગયું છે, બસ 1% બાકી છે. 99% મારે સમ્યક દર્શન થઈ ગયું છે, 1% સમ્યક દર્શન બાકી છે. તો ગુરુદેશ્રી કીધું 1% કેમ બાકી છે, એટલે ક્યાં અટકી ગયો છે 1%? બસ ઓલા માણસે મારા 5 લાખ લઈ લીધા છે, એને હું ખાલી પર્યાય દ્રષ્ટિથી જોઉં છું, હું બીજા બધાને દ્રવ્ય દ્રષ્ટિથી જોઉં છું, એટલે મારું 99% સમ્યક દર્શન થઈ ગયું છે. એ એકને પર્યાય દ્રષ્ટિથી જોવાના કારણે 1% સમ્યક દર્શન બાકી છે. ગુરુદેવજી કહે છે તને 1% સમ્યક દર્શન નથી થયું. જે એક વાર પોતાના આત્માને, બ્રહ્મ સ્વરૂપ આત્માને જે એક વાર અંદરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી જોઈ લેશે, એનો બ્રહ્મ અબ્રહ્મનો ભાવ, મિથ્યાત્વ રૂપી અબ્રહ્મ, અવિરતિ રૂપી અબ્રહ્મ, પ્રમાદ કષાય રૂપી અબ્રહ્મ ના ભાવ મટી જાય, એની ઇષ્ટનિષ્ઠ ની માન્યતા મટી જાય. જેઓ જ્ઞાનમાં જણાવવા છતાં મને કહો, કેવળ જ્ઞાન તો સૌથી ગંદી વસ્તુ સિદ્ધ થઈ જાત. કેવળ જ્ઞાનના જ્ઞાનમાં તો કોની ફાઇલ ખુલી નથી કહો. અગર કેવળ જ્ઞાની એક એક વાતમાં જોડાતા હો તો કેવળ જ્ઞાન સૌથી ઘટિયા વસ્તુ સિદ્ધ થાત, પણ કેવળ જ્ઞાન સૌથી ઉત્તમમાં ઉત્તમ પર્યાય છે જ્ઞાનની, કે આખું લોકાલોક જલકે છે પરંતુ અબ્રહ્મનો ભાવ છે, અબ્રહ્મનો ભાવ છે, અબ્રહ્મનો, અરે બ્રહ્મચર્યનો ભાવ છે, અબ્રહ્મનો ભાવ મટી ગયો. કેમ? કારણ કે લોકાલોક જલકે છે પરંતુ એકે પર્યાયમાં એકે દ્રવ્યમાં રંજ માત્ર પણ ફેરફાર કરવાનો વિકલ્પ એમને આવતો નથી. આનું નામ છે બ્રહ્મચર્ય, આનું નામ છે અંદરનો દ્રઢતાનો ભાવ, નિશંકતાનો ભાવ, સહજ સ્વીકાર, વસ્તુ સ્વરૂપનો સહજ સ્વીકાર. હવે આજે જે ભાષા નીકળી, જે શબ્દ નીકળ્યા, જે ઉદાહરણ આવ્યા, જે વાણી નીકળી, જે ભાષાનું પ્રમાણ હતું, એ સહજ એ રીતનું જ હતું. હું એનો જ્ઞાતા છું. આમ કેમ ન બોલ્યું, આમ કેમ બોલ્યું, આ ઉદાહરણ ભૂલી ગયા, આ ભૂલી ગયા. કરતા ભાવમાં અનંત દુઃખ છે, કરતા ભાવમાં અનંત દુઃખ છે. પોઈન્ટ સમજાય છે? હા, કરતા ભાવમાં અનંત દુઃખ છે, ફેરફારના ભાવમાં અનંત દુઃખ છે. તારે પર્યાય સતનું સ્વરૂપ સમજવું જ પડશે, દ્રવ્ય સતનું સ્વરૂપ સમજવું જ પડશે. પૂરું કરું છું, સમય થઈ ગયો. તો આજે આપણે થોડીક ચર્ચા અબ્રહ્મની અને બ્રહ્મચર્યની આપણે કરી, આપણા ઉદાહરણોના માધ્યમથી આપણે ઇન્દ્રિયોમાં લોલુપી જીવોની વાત કરી, અને ઇન્દ્રિયોનો સદુપયોગ કરીને અતિન્દ્રિય મહાપદાર્થનો અનુભવ કરે છે એ જ ખરેખર ઇન્દ્રિયોને જીતે છે, ઇન્દ્રિય જ્ઞાનને જીતે છે, ખંડ ખંડ રૂપ જ્ઞાનને જીતે છે, અખંડની સાધના કરે છે, સંયોગોનું એકત્વ જીતે છે, અંદરમાં એકત્વ થાય છે, મોહ તોડે છે, અંદરમાં નિર્મોહપણતિ થાય છે, રાગ દ્વેષ છૂટે છે, અંદરમાં વિતરાગપણતિ થાય છે. એનું જ નામ ખરેખર બ્રહ્મચર્ય છે. અને એવી બ્રહ્મચર્યરૂપ દશા બધાને, બ્રહ્મ સ્વરૂપ આત્મામાં લીન થવાવાળી દશા આપણને બધાને પ્રગટ થાય એવી મંગલ ભાવના. કાલનો આપણે લાસ્ટ એક સેશન છે જેમાં આપણે થોડીક ચર્ચા ક્ષમાવણી પર્વની કરશું, અને જે થોડીક રહી ગઈ છે કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ 10 દિવસમાં આપણે કવર કર્યા, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એકવાર રિવિઝન કરીને ક્ષમાવાળીની ચર્ચા આપણે કાલે કરશું. કાલે આપણે લાસ્ટ એક દિવસે મળશું, બરાબર છે? એક મિનિટ, એક ક્વેશ્ચન છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ ક્ષમાના દિવસે તમે 10 ધર્મ 3 વાર આવે છે એના માટે ઠીક છે, આને આપણે પર્સનલી લઈ લેશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકારે હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શતવારે, વંદના શતવારે. અને કાન મે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિન વાણી માત નો જય. ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મના ધારક એવા 2.5 દ્વીપમાં વિરાજમાન સમસ્ત ભાવલિંગી દિગંબર મુનિરાજોનો જય.
આમ ભક્તોના અનંત ઉપકારી પાન ગુરુદેવનો જય હો. ધન્યતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.